நமோதுவை சௌரியந்தானம் நமோதுவை சௌசிதானம் நமோதுவை சௌராயிரியானம் நமோதுவை சௌஜாயனம் நமோதுவை சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்ய ஓம்காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் கௌதமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமரி சாராய்
સમયસારનો પાંચમો કલશ છે. એમાં એમ કહ્યું, પહેલેથી ચાલ્યું આવે છે કે વસ્તુ તો નિર્વિકલ્પ આત્મા છે. એટલે શું? વ્યવહાર નહીં, પહેલી સમજણના અંગ તરીકે હોય છે, એવા તરીકે સમજણના અંગ તરીકે. એ શું વસ્તુ છે? એ તો આત્મા અનંત ગુણનો એક અભેદ પદાર્થ છે. એની અંતર અનુભવ થતા એને ભેદનું કથન એને હોતું, ભેદ રહેતો નથી. નિર્વિકલ્પ સમ્યક દર્શન અનુભવ થતા શુદ્ધ આત્માના સ્વભાવ તરફ પ્રત્યક્ષ જ્ઞાનના વેદનની દ્રષ્ટિમાં જ્યાં ગુણ ને અગુણી એવા ભેદ કથનમાં કે લક્ષમાં રહોતા રહેતા નથી, પણ કે છે કે પ્રાક પદ્યામ ઈ નિહિત પદાનામ. અહીંથી રહ્યું છે ને, શું ઉતાવ હું થઈ હતી બે લીટી એકદમ થઈ ગઈ એમ કે છે. વિદ્યમાન એસી જો જ્ઞાન ઉત્પન્ન હોને પર પ્રારંભિક અવસ્થા હસ્તાલંબે હૈ એ ગુણગુણીનું ભેદ કથન જ્ઞાન કોઈ અંગ હિ જિનકા હસ્તાલંબે કેસે હૈ એમ. એ કેવો છે? વ્યવહાર નહીં, જેને નિમિત્ત રૂપે હસ્તાલંબ તરીકે હોય એ જીવ કેવો છે એમ વાત ચાલે છે. અને એ વ્યવહારનું શું સ્વરૂપ છે એ બે વાત ચાલે છે. કે પ્રાગ પદ્યમ ઈ નિહિત પદાનામ, વિદ્યમાન એસી જો જ્ઞાન ઉત્પન્ન હોને પર પ્રારંભિક અવસ્થા. આત્માના શુદ્ધ અનુભવના સમ્યક જ્ઞાનના કાવ પહેલા વ્યવહારુ જ્ઞાન થવા માટે જેને માથે જ્ઞાનનું અંગ કહ્યું હતું, એ જ્ઞાનનું અંગ એ અનુભવ નથી. હજી ઉત્પન્ન હોને પર પ્રારંભિક અવસ્થામાં નિહિત રખાય પદ સર્વસજનોને હજી લક્ષ ગુણી આત્મા ને જ્ઞાન ને આનંદ આદિ ગુણ એવા ભેદરૂપ જેનું લક્ષ રહેલું છે, બધું લક્ષ ત્યાં છે, હજી અનુભવમાં આવ્યો નથી. સમજાય છે? કાંઈ ભાવાર્થ ઈસ પ્રકારે જો કોઈ સહજ રૂપે અજ્ઞાની જો ખુલાસો કર્યો છે તો જે હજી આત્મા આનંદનો સ્વભાવ અને શાંતિનો અનુભવ કર્યો નથી અનાદિથી, અને અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ અનાદિનો છે. જીવાદી પદાર્થો કા દ્રવગુણ પર્યાય સૌ જાનને કે અભિલાષી, એની શરૂઆત અહીંથી થાય છે કે આત્મા પુદગલ એ દ્રવ શું છે, એટલે વસ્તુ શું, એના ગુણ શું, એની પર્યાય શું, એનો જાણવાનો પહેલો અભિલાષી થાય છે. ઓ સમજાય છે? કાંઈ આત્માના અનુભવ કરવા પહેલા આત્માનું સમ્યક દર્શન પ્રત્યક્ષ વેદન થવા પહેલા અજ્ઞાની હતો એ જીવાદી છ દ્રવ્યના છ ગુણો એની જાતના અને છ પ્રકારની એની પર્યાયો એના દ્રવગુણ પર્યાય સ્વરૂપ જાણને કે અભિલાષી હૈ, બીજી વાત નહીં. આ વસ્તુ શું છે બીજાથી ભિન્ન પાડવા માટે એનું લક્ષણ શું અથવા એના ગુણો શું એની પર્યાય શું? એમ જેને સમ્યક દર્શન થવા પહેલા દ્રવ્ય ગુણને પર્યાયને જાણવાની જેની જિજ્ઞાસા છે, ઉનકે લી એને માટે, એટલે ત્યાં એની હદ બાંધી, જેને આત્મ અનુભવ કરવા પહેલા એટલે ધર્મ થવા પહેલા એટલે સમ્યક દર્શન થવા પહેલા એને દ્રવ્યગુણ પર્યાય છ દ્રવ્યના જાણવાની અભિલાષા છે. બીજું કઈ કરું, વ્રત કરું ને દયા પાળું એ એની ઈચ્છા છે જ નહીં. કારણ કે સમજે છે કે વસ્તુ સમ્યક દર્શન વિના સ્વરૂપમાં રમણતા, એટલું તો એને લક્ષમાં લીધું છે. સમ્યક દર્શન થવા પહેલા ફક્ત દ્રવ્યગુણને પર્યાય વસ્તુ અખંડ શું, એના સ્વભાવની શક્તિઓનું માપ ગુણ શું, અને એની વર્તમાન અંશરૂપી દશા શું, એવું જેને જાણવાની અભિલાષા છે, ઉનકે લીએ ગુણગુણી ભેદરૂપ, ઉનકે લીએ એને માટે, બે વાત કરી દીધી. સમજનાર દ્રવગુણ પર્યાય સમજવા માંગે છે વસ્તુના અનુભવ પહેલા, ધર્મની દ્રષ્ટિ અંતર્મુખ થયા પહેલા એ દ્રવગુણ પર્યાય જાણવાય છે એને માટે, એટલે બીજા માટેની વાત નથી. આ સમજાય છે? કાંઈ ગુણ ગુણી ભેદરૂપ કથન યુગ હૈ, એવા જીવ માટે ભગવાન આત્મા ગુણી એટલે પદાર્થ, અને એ જ્ઞાન ગુણ વાળો દર્શન ગુણ વાળો શાંતિ ચારિત્ર ગુણ વાળો એવું ભેદ કથન તેવા જીવ માટે પ્રથમ દરજામાં વ્યાજબી છે. અહીં સુધી આવ્યું થાય બરાબર છે? હંત તદપી એષ્ણ કિંચિત, આત્મા અંતરની દ્રષ્ટિનો ધર્મ અનુભવ એટલે પ્રત્યક્ષ જ્ઞાન, સમ્યક દર્શનમાં મતિ શુદ્ધ જ્ઞાનનું પ્રત્યક્ષ જ્ઞાન, મતિ અને શુદ્ધ જ્ઞાન આત્માને સીધો પકડીને ભેદે, એમાં જે થતી પ્રતીતિ એવું થવા પહેલા જીવોની જિજ્ઞાસા ધર્મ શું, પર્યાય શું, ગુણ શું, દ્રવ્ય શું, છ એ દ્રવ્યના, એટલે પહેલી અને પ્રતીતો એટલી આવે છે કે છ દ્રવ્ય છે, છ દ્રવ્ય છે, એમાં હું પણ એક છું, તો એમાં દ્રવ્ય ગુણને પર્યાયો શું, એવી જેને જાણવાની જિજ્ઞાસા છે એને માટે ગુણગુણી ભેદરૂપ કથન વ્યાજબી છે. એ વસ્તુ તો અભેદ હોવા છતાં એ તો આનંદ વાળો નથી, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, આનંદ અને મૂર્તિ એ તો અભેદ ચૈતન નિર્વિકલ્પ વસ્તુ માથે પહેલા આવી ગયું છે. બીજી લીટીમાં જે વસ્તુ નિર્વિકલ્પ છે એ જ્ઞાન ગમ્ય છે, પહેલી ત્રીજી લીટીનો પહેલો શબ્દ, એ તો જ્ઞાનને જ ગમ્ય અનુભવ થાય છે. પણ જેને અંતર્જ્ઞાનની દ્રષ્ટિ વળી અંતર સ્વભાવનો અનુભવ થઈને પ્રત્યક્ષ મતિ શુદ્ધ થઈને સમ્યક થયું નથી, એવા જીવને વસ્તુ નિર્વિકલ્પ અભેદ હોવા છતાં ગુણીનો આ ગુણ એવું ભેદ પાડીને કહેવું તે વ્યવહારે વ્યાજબી છે. મોહનભાઈ સમજાણું, આમાં બીજું કઈ ન લીધું કે આમાં કેટલું દાન કરવું, મારે શું કરવું એવું નથી લીધું. એ પ્રભુભાઈ બે બેઠા જો, અમારે તો આત્મા શું, એનો દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, આ પરમાણુના દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એમ છ દ્રવ્યની અંદર વસ્તુ શું, જો આ મૂળ ચીજ જૈનના, જૈન એટલે કે જીતનું સ્વરૂપનું ભાન કરવું, અનંત આનંદ મૂર્તિનું અંતર સમ્યક દર્શનને કાળે સાક્ષાત આનંદનો પ્રત્યક્ષ વેદન, એવો જે ધર્મ ભાવ પ્રગટવા પહેલા જિજ્ઞાસુને દ્રવ્યગુણ પર્યાયની જાણવાની અભિલાષા થાય એને માટે ગુણીનો ગુણનો ભેદ કરીને સમજાવવું તે વ્યાજબી છે. સમજાય છે? કાંઈ અંત છતાં આચાર્ય હવે કે છે યદ્યપિ વ્યવહારની હસ્તાલંબ હૈ એને ભેદ કથનથી સમજાવવું પડે છે અને એ સમજનાર અનુભવ કરવા પહેલા એ ગુણી આત્માને આનંદ એનો ગુણ કે ગુણી આત્માને જ્ઞાન ગુણ એવું વ્યવહાર એના લક્ષમાં પહેલો વિકલ્પ સહિત આવે છે અંત તથાપી કુછ નહીં એ ભેદના કથનમાં કાંઈ આત્માને લાભ નથી. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ અને આ ગુણ એવું સમજનારને માટે પણ વિકલ્પ એ કાંઈ કામનો નથી. કેનારને માટે વિકલ્પ છે એ વ્યવહારથી આવ્યો એને પણ કાંઈ કામનો. સમજાય છે? અંત કરીને જરી ખેદ બતાવ્યો છે. અરે રે શું કરે એ વચ્ચે ગુણીમાંથી ગુણને ભેદ પાડીને લક્ષ કરાવવું છે પણ એ કઈ ચીજ નથી. એ ભેદ ઉપર લક્ષ રહે એ કોઈ અનુભવનું કારણ નથી, એ કઈ સમ્યક દર્શનનું કારણ. પણ એવું પહેલું અજ્ઞાની અનાદિનો છે એથી બીજી વાત મૂકી દઈને કે કસાયની મંદતા આમ કર કે ફલાણું કર કે બોલો એમ કે પહેલી અમારે કસાયની મંદતા કેમ કરવી એમ એ પૂછતો નથી. એણે તો આ દ્રવ્યગુણને પર્યાય કોને કહેવી? બસ પ્રભુ એ વસ્તુનું સ્વરૂપ અખંડરૂપ ગુણરૂપ અને પર્યાયરૂપ શું છે એવી જિજ્ઞાસાવંતને એને ભાઈ આ જ્ઞાન જાણે છે ને એ જાણવા વાળો આત્મા જાણે છે તે આત્મા એમ કરીને તેની અચેતનની પ્રતિથી ભિન્ન પોતાના વળવા તરફ એનું લક્ષ જાય છે. હજી લક્ષ જાય છે એવું ગુણી ગુણીના ગુણીના ગુણરૂપ ભેદનું વિકલ્પ હસ્તાલમ નિમિત્ત રૂપે આવ્યું આવે એમ કહેવામાં આવ્યું છે. તથાપિ કુછ નહીં એમાં કાંઈ લાભ નથી. મારે તથાપિ આપણે આવ્યું હતું ભાઈ પેલું તથાપિ આવ્યું થયું ને એક ઠેકાણે આવ્યું થયું ને નતું આવ્યું ત્યાં કહ્યું હતું નહીં તથાપિ એમ આવ્યું નહીં. ત્યાં કહ્યું હતું ને હવે પછી માં આવ્યું થી પાંચમી ચાલે છે ના તથાપિ શું આવ્યું થયું ને આવલા જૂઠા છે નતું આવ્યું હવારમાં હવારમાં આવ્યું થયું ને હા પાંચમે પાને છે કે નહીં એ પાંચમે પાને ચોથા કલશને પાંચમે પાને હવાવામાં આવ્યું હતું. એ જીવને આવો આવો એવી કલ્પના સમજ્યા વિના કરે છે તથાપિ વેહી જૂઠે એ હવારમાં આવ્યું હતું. આઠમી લીટી નહીં લીટી તો પાંચમી છે પાંચમે પાને લીટી પાંચમી હે આઠમી છે એમાં ઠીક આમાં પાંચમી છે સાપેલી છે હા ઠીક આ પાંચમી છે શું કહ્યું કે જેમ વસ્તુ તો વસ્તુ તરીકે છે શુદ્ધ સ્વભાવે પર્યાય અશુદ્ધ નિત અનિત આદિ એમાં એકાંત પક્ષીઓ એને માટે ગમે તે રીતે કલ્પે એ પોતે જૂઠા છે. વસ્તુ તો જેમ છે તેમ એમ યા વસ્તુ અખંડાનંદ પ્રભુ પોતાનો પરમાત્મ સ્વભાવ એક રૂપે છે એને અજ્ઞાની અનાદિનો છે ને સમજવા માંગે છે ભેદથી દ્રવગુણ પર્યાયથી એથી એને જરી ટૂંકામાં જો ભાઈ આ જ્ઞાનથી આત્મા અંદર જ્ઞાન જુદું પડતું નથી એવું કેવું એને વ્યવહાર આવે છે કેવો પડે છે ને છે તથાપિ કુછ નહીં નોંધ કરને પર જૂઠા હૈ એ સમ્યક અનુભવ કરને પર એ ભેદ સબ જૂઠા હૈ. શું કહ્યું સમજાણવામાં? નોંધ હજી આવશે આપણે ઓલી ગાથામાં આવશે ચોથી બાકી છે ને ભાઈ હજી નહીં ઓલામાં આવે છે ને નોંધ કેવળ જ્ઞાનમાં હૈ ये अपने आ चौथी बाकी छे थोड़ी आ जीव आ समय मोक्ष जशे एवी नोंध समझ केवल ज्ञान मां छे ये पण पांचवे पाने समा ये बाकी छे अपने वितने मोक्ष जाय ऐसी नोंध केवल ज्ञान में है केवल ज्ञान नी एक समय आवश्य जी कणु थोड़ो बाकी छे ने आ जीव आ समय मोक्ष जाशे एवी नोंध नाम समझ नाम ज्ञान केवल ज्ञान मां छे ई शू पछी नो विस्तार आई तो नोंद कीधु छे नो अर्थ ये नोंध नो अर्थ तथापि कुछ नहीं अरे भगवान आम गुणी भगवान अनंत गुण वालो ना गुण एवं भेद नु लक्ष्य काई काम नु नथी काई काम नु नथी टेको कीधु नहीं तो निमित रूपे केवा मात्र छे निमित रूपे व्यवहार केवा मात्र छे वस्तु माटे कई लाभ करतो ई बीजो तेथी तो हंत कयु छे शू करिए बीजो कोई उपाय नथी के अंदर गुणी नो एकदम अनुभव करे एटले आ आत्मा एवं ज्ञान नु लक्ष्य वड़ी करीने ज्ञान थी आ आत्मा एवो भेद नो विकल्प समझावो पड़े अने आवे ई आव्या विना उपाय नथी छता ये ज्ञान समझ करने पर जूठा है सम्यक दर्शन अंतर भेद अनुभव करवा पर ही ये भेद नु लक्ष्य नहीं छोड़ी देव पड़े माटे थे जूठो छे को समझाणू काय एने ठेकाने हजी कसाय मंद करीशू करता करता आ थाशे आ कर सब जूठ है कई व्रत पाड़िए कई दया पाड़िए कई भक्ति करिए पूजा करिए दान करिए एमाथी राग मन थाय करता करता भाई पमाय ने सम्यक दर्शन अरे भगवान आई तो फक्त गुणी ने गुण थी भेद पाड़ी ने समझावो एटलो पण गुणी ना अनुभव ना काल ने माटे ई वस्तु तो जूठी छे कारण के तेनु लक्ष्य रहे त्यां सुधी अनुभव थई शके अभेद नो अनुभव त्यां सुधी न थाय क्या व्याख्या शू चीज अने क्या जगते मानी ने मानी लीधो मानी ने मनायू मान्यू ने मानता ने सम्मत थयो त्रणे एक जातना छे के छे समझाणू काय आमा के छे कि हस्तना आलमन तरफ आयू खरू हेठो पड़ेलो मानस जेम हाथ थी झाली ऊंचो करे एम जरी अज्ञान मां एने कहेवामां आयू કે ભાઈ આ દ્રવ્ય વસ્તુ અંતર પૂર્ણ આનંદથી ભરેલી અનુશક્તિનો પિંડ છે એ શક્તિ વાળો છે શક્તિ વાળો એટલો ભેદ એટલો ભેદનો વિકલ્પ કેવો પડે આવે પણ નોંધ કરને પણ જૂઠાય સમ્યક અનુભવ કરવાના કાળમાં એનું લક્ષ છૂટ્યા વિના અનુભવ થતો નથી માટે સમ્યક દર્શનને સમ્યક અનુભવ થતા મતી શુદ્ધ જ્ઞાનમાં આનંદનો પ્રત્યક્ષ વેદન સાક્ષાત આત્માનો મતી શુદ્ધમાં ચોથે ગુણસ્થાને થતા એ ભેદ તે તદ્દન જૂઠો છે સમજાય છે કાંઈ નરમભાઈ જૂઠ આવ્યો એને કીધું સાચો એમ કીધું ને વિદ્યમાન છે એમ કીધું જોવું એટલે શબ્દ હતો એ શબ્દ તો કર્યો હતો ઈ નામ વિદ્યમાન એસી જો જ્ઞાન ઉત્પન્ન પ્રારંભિક અવસ્થા છે એમ કહ્યું હતું છે ઈ વિદ્યમાન એસી પ્રાગપજ્વમનિત પદા નામ અવસ્થા છે એમ કહ્યું હતું સાચી છે કે એમ કહ્યું નતું શબ્દોનો એક એક શબ્દ તોળ્યો છે અહીં તો એક અક્ષરનો અર્થ પણ તત્વાર રાજવાતિકમાં કહે છે કે એક અક્ષર ઓછો આવે તો મોટો શું કઈ કઈ ભાઈ મોટો મણ્યો દીકરો જન્મ એવો મોટો લાભ એવો લખે એક અક્ષર વધારે નહીં તો હું તત્વાર રાજવાતિકમાં અકલંગદેવ કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ પહેલો સમ્યક કેમ મૂક્યું જ્ઞાન પહેલું કેમ ન મૂક્યું જ્ઞાનના બે શબ્દ છે અને સમ્યકના ત્રણ શબ્દ છે ત્રણમાં પહેલા બે એને પૂજ તરીકે મૂકવા જોઈએ ત્રણ વધારે કેમ મૂક્યા સાંભળ ને ભાઈ સમ્યકમાં સત્યતા બતાવવા માટે પહેલું સમ્યક ત્રણ શબ્દ આવ્યા નહીં તો બે શબ્દ આવે ત્રણ શબ્દ મૂકીએ નહીં અમારે એક શબ્દ વધારે આવે એનાથી ઓછો આવે, અમારે મોટો દીકરાના જેમ લાભ થાય એવો અહીં લાભ થાય એમ માનીએ છીએ એમ કે છે. તત્વા રાજવાર્તિકની અંદર મોટો ખુલાસો અક્રમદેવે કર્યો છે. એ તો આ તો સાધારણ વાત કરી, ઓલામાં તો એક એક શબ્દને તોડીને બહુ વાત કરી છે. અહીં કે છે અહીં પૂછો ને કે સત્ય તો કે હા સત્ય તો એટલે કે હતું એટલું શું સાચું એની વાત નથી. એ વિદ્યમાન એસી પ્રાગ પદ્યમ નિહિત પદાનામ મૂક્યો છે જેણે પગ નામ લક્ષ, જેણે પગ એટલે બીજું લક્ષ, જેને હજી ભગવાન આત્મા અંતર અનુભવમાં અતિન્દ્રિય અમૃતના એ અતિન્દ્રિય અમૃતના વેદન પ્રગટ્યા નથી, એવું વેદનનો કાળ જે સમ્યક દર્શનનો સમ્યક જ્ઞાનનો એવા અમૃત ભગવાનનું વેદન આવ્યું નથી, એને આ અમૃત વાળો અમૃત સ્વરૂપ કહેવું એ તો અભે થઈ ગયું, પણ એ અમૃત વાળો જ્ઞાન વાળો દર્શન વાળો એટલો ભેદની અવસ્થા વિદ્યમાન છે એમ કહ્યું છે. સમજાય છે? કઈ ભ્રમ નથી, પાછો નથી એમ નહીં, છે ખરી, નથી એમ નહીં, વ્યવહારી છે ખરી, હાચી છે એમ નહીં, છે તરીકે હાચી, પણ સત્ય છે ને સત્યને લાભ કરે માટે આ છે વિદ્યમાન એમ નહીં. હા, એવી ચીજ કોઈ છે કે સર્વજ્ઞના પેટ ખોલીને વાત એટલી ઊંડી તત્વની છે કે જેને એ સર્વજ્ઞ શું કહેવું છે એ હજી સમજાવીને આ સર્વજ્ઞ આમ કહેવા માગે છે, દેવ આમ કહેવા માગે, ગુરુ આમ કહેવા માગે, દેવગુરુ શાસ્ત્રની અસાધના કરે છે. દેવગુરુ શાસ્ત્રને શું કહેવું છે એને ટીકાને પોતાનું ઘરની કલ્પના નાખીને વિતરાગ આમ કહેવા માગે છે, ગુરુ આમ કહેવા માગે, શાસ્ત્ર આમ કહેવા. ભાઈ તને ખબર ન મળે બાપા, દેવગુરુને શાસ્ત્રને શું કહેવાનો અભિપ્રાય છે એ જાણ્યા વિના તારા ઘરના અભિપ્રાયથી દેવગુરુ શાસ્ત્રને ખતર, એ તો મોટી અન્યાયની પ્રવૃત્તિ છે, ચૈતન્યના ખૂન થાય એવી પ્રવૃત્તિ છે. ખબર ન મળે શું કરે, શું ચીજ છે. કે છે એ જીવને આટલો ગુણગુણી ભેદરૂપ અવસ્થા વિદ્યમાન છે, વિદ્યમાન છે એમ કરી સિદ્ધ કર્યું છે. છે ઉપર ભાઈ આપણે ઘણું આવતું નું વજન પહેલા એનું ફેરવતા વાંચે, છે રાખો. વિદ્યમાન અવસ્થા છે, ભ્રમણા છે, હજી વસ્તુનું ભાન નથી, તે પહેલા પણ ગુણગુણીના ભેદનો વિકલ્પ વિદ્યમાન છે. લાભદાયક છે કે સાચો છે એમ નહીં, છે તરીકે સાચો, પણ લાભ તરીકે સાચો એમ નહીં. રેવણપ્રિયા ચંદભાઈ ભાઈ અમારે સવારમાં કહેતા હતી કે જરી ઉતાવળ નથી, ભાઈ કહો ત્યારે ક્યાંથી હોય તો જરી હળવેથી લઈ લે છે તો હળવેથી. હે, એ જૂઠો છે, એ તો અવસ્થા આવે છે એટલી વાત બસ, બાકી જૂઠી ગુણગુણીનો ભેદ જૂઠો છે. સમજાય છે? કાંઈ પેલો જૂઠો ને પછી ક્યાંથી જૂઠો થયો, સાચો કઈ જૂઠો થાય, ફક્ત વિદ્યમાન એટલી અવસ્થા. તેથી તો હંત ખેદ છે કે એ ગુણી ભગવાનને સમજાવવા એ ગુણ વાળો કહેવો પડે, એ જ્ઞાન વાળો કહેવો પડે, જ્ઞાન સ્વરૂપે જ અભેદ છે આખું, એને આવો ભેદથી કહેવો પડે. કે છે કે ખેદ છે, અહીં જાણી અર્થ ખેદ નથી રાખ્યો આપણે, ઓલા અર્થમાં કર્યો છે મૂળ સમયસારમાં, કારણ કે ઓલામાં ખેદ રાખ્યો છે ને અધ્યાત્મ તરંગણીમાં. મેં હંસ શબ્દ આવ્યો નહી, નાંદ કરને પર જૂઠા હે ભગવાન આત્મા, પોતાના નિર્વિકલ્પ દરવાજે જ્યાં પેઠો અંદરમાં, હા જૂઠો પછી હંત ખેદ, એના ખેદ ન કરતા જૂઠો ઠરાવી દીધો, ખોટો છે તત્પીએશ ન કિંચિત, કાંઈ નથી એટલે કે જૂઠો છે, કાંઈ નથી એટલે ખોટો છે, કાંઈ નહીં કાંઈ. મારા વ્યવહારનો તિરસ્કાર, નિશ્ચયનો પકડ. એ નોંધ નામ જ્ઞાન. આ જ્ઞાન કયું? અનુભવનું જ્ઞાન. મતલબ પેલા આવ્યું હતું જ્ઞાન ઉત્પન્ન હોને પર, એના પેલા જ્ઞાનનું જે અંગ કહ્યું હતું ભેદરૂપ કથન, એ જ્ઞાનનો અંગ એક પ્રકાર એવો આવે સમજણનો અંગ અંશ. વેજીવ કહેશે હે કોણ? જેને સમજણ થઈ, અનુભવ થયો ને જેને વ્યવહાર જૂઠો થયો, હતો એ ટળી ગયો, હતો એ ટળી ગયો એમ નામ જૂઠો. ગુણ ગુણી ભગવાન અભેદ સ્વરૂપ, એને ગુણના ભેદ તરીકે કહ્યું છું, એક જૂઠો ઠર્યો. ક્યારે? એ અંતર અનુભવ થતા. એ કેવો જીવ છે? જીવે જીવ કહેશે હે જીનકે વ્યવહાર નહીં જૂઠા હે. દેખો વ્યવહાર નહીં જૂઠા છે એ જીવ કેવો છે? એક એક શબ્દને તોળી તોળીને કર્યો. આખો 278 કળશ, એ તો અદભુત. આખો પાઠ પુસ્તક આવશે જયારે, ત્યારે કંઈક જુદી, એ બધું સંઘરીને એમાં ને એમાં એટલો સમાવેશ કરી દીધો છે પાઠના એક એક શબ્દમાં, ઘણા શાસ્ત્રોનો સાર કલશમાં જ બધો ભરી દીધો છે. ચિત ચમત્કાર માત્ર અર્થ અંત પશ્યતામ. દેખો આ વ્યાખ્યા સમજ કરને પર કીધું તો ને, એ સમજ કરને પર એવો જીવ કોણ? જેને ભાન થયું જ્ઞાન એવો જીવ કોણ? કે ચેતના પ્રકાશ ઇતની હૈ ચમત્કાર નો અર્થ ચેતના. ભગવાન ચેતના પ્રકાશ ઇતની હી હૈ, ચેતના વાળો નહીં, ચેતના પ્રકાશ ઇતની હૈ શુદ્ધિ વસ્તુ. જ્ઞાન વાળો કે કાઢી નાખ્યું, ચેતના હી પ્રકાશ ઇતની હી હૈ એ વસ્તુ. એવો અંતર અનુભવ થતા, સમજાય છે કે નહીં? આમાં હરજીભાઈ ચેતના એટલે ચમત્કાર શબ્દ કર્યો છે. ચેતના ચમત્કારનો અર્થ પ્રકાશ કર્યો છે. કેમ પ્રકાશ કર્યો? કે જેને જાણવામાં રાગની જરૂર ન પડે, સંયોગની જરૂર ન પડે, એવો ચમત્કારી જ્ઞાન પ્રભુ છે. એવું ચમત્કારી ચૈતન સૃષ્ટિ અંદર સ્વભાવ ચમત્કાર જેનો છે, જેના એક સમયમાં રાગને પરનું અવલંબન લઈ લીધા વિના ચમત્કાર પ્રગટે, એવો ચેતના પ્રકાશમય ભગવાન આત્મા અંદર બિરાજે છે. ઇતની હી હૈ શુદ્ધિ વસ્તુ. દેખો ભેદ નહીં, પુણ્ય નહીં, વિકલ્પ નહીં, રાગ નહીં, કર્મ નહીં, શરીર નહીં. કેવો છે આત્માનુભવમાં આવ્યો? કે શરીર વાળો નહીં, કર્મ વાળો નહીં, વ્યવહાર વાળો નહીં, ભેદ વાળો નહીં. સમજાય છે? કાંઈ ઝીણું તો પડે, હું લુખું લાગે એવું છે, પણ શું વસ્તુ જેવી છે ત્યાં બીજી થાય સી રીતે? વસ્તુનો સ્વભાવ જ આવો છે ત્યાં, ને ગમે એટલું હળવું કરીને કે પણ સત્ય કઈ જીવું છે એવું આવે, એનાથી હળવું કેવી રીતે ઊંધું થાય? હળવું કરવું એટલે ઊંધું કરવું કહેવાય, બીજો રસ્તો કે તો ઊંધો કહેવાય. ભાઈ કઈ હળવો કોને? હળવો એટલે ઊંધો. સર્વજ્ઞના પરમાત્માની વાણીમાં એ તો હવારમાં આવ્યું હતું ને, એક જીવ વસ્તુ ઉપાધિ છે એમ વાણીમાં આવ્યું હતું. એ વાણી એમ કહે છે કે ભેદ કરીને તને કહેવામાં આવ્યું, પણ છતાં અભેદ વસ્તુ ચેતના હી જેનો પ્રકાશ એવી શુદ્ધ જીવ પરમાનંદની મૂર્તિ આ ઉસકો અંત પશ્યતામ. પ્રત્યક્ષપણે અનુભવતે હે. દેખો અંત પ્રશ્યતામ, વિકલ્પથી જોતો તો એ નહીં, હવે અંત પ્રત્યક્ષપણે અનુભવતે હે. મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનમાં ચૈતન્યનો એકનું પ્રત્યક્ષપણું આવ્યું. એ ચોથા ગુણસ્થાની વાત ચાલે છે. આત્માની વાત ક્યાં? હજી પાંચમું છઠ્ઠું ક્યાંય રહ્યું એની દશા શું એ તો પછી વ્યાખ્યા. આ તો હજી ચોથા ગુણસ્થાનની શરૂઆત દશાની પહેલા આ વિદ્યમાન ભેદ આવે અને જ્યાં અનુભવ થતા અંતમ પશ્યતામ એને ભેદ જૂઠો થઈ ગયો. પેલો વિદ્યમાન હતો ખરો પહેલા, આ ગુણી છે એનો આ ગુણ છે એવો ભેદરૂપ વિકલ્પ હતો એ વિદ્યમાન હતી અવસ્થા, છતાં ચૈતન ચમત્કાર માત્ર હી શુદ્ધ જીવ વસ્તુ છે એમ અંતમ પશતામ, પ્રત્યક્ષ પશતામ નો અર્થ કોઈ એમ કે અંતર માને છે ને શ્રદ્ધે છે ને રૂચિ કરે છે એટલી વ્યાખ્યા એમ નથી, વ્યવહારમાં આવી ગયું હતું. શ્રદ્ધા રૂચિ પ્રતીતિ કરે એમ નહી, પ્રત્યક્ષપણે આત્માને સ્મૃતિ શુદ્ધ જ્ઞાન દ્વારા વેદે જાણે એમાં રૂચિ શ્રદ્ધા પ્રતીત તેને કહેવામાં આવે છે. એકલી શ્રદ્ધા આવો આત્મા જે અભેદ છે એમ નહી. આવ્યું તો હવારમાં બહુ આવ્યું તો હવારમાં તો ઘણું આજે આવ્યું તું હે. કે છે કે પ્રત્યક્ષ અંત પશતામ, વિકલ્પ થી જોવું નથી, રાગ થી નહીં, વ્યવહાર થી નહીં, ભેદ થી નહીં, અંત જે સ્વરૂપ શુદ્ધ આનંદ એને પશતામ એટલે અનુભવવું, પશતામ એટલે અનુભવવું, દેખવું એટલે અનુભવવું, અંતર સ્વભાવ આનંદ કંદ એને અનુસરીને થવું ને પ્રત્યક્ષપણે અનુભવવું, આ એને ઓલો ભેદની અવસ્થા જૂઠી થઈ ગઈ. લક્ષમાં રહી, લક્ષ છૂટી ગયું ત્યારે અનુભવ થયો, એ અનુભવને કાળે ઓલી ચીજ જૂઠી થઈ ગઈ. એને જૂઠો આવા જીવને માટે જૂઠો સમજનાર પહેલા છે એવી અવસ્થા એક છે એ માટે બરાબર છે, પણ છે એટલું મારા ગુણગુણીનો ભેદ વિકલ્પ ઉઠે છે એટલું જ બરાબર છે. બરાબર એટલે છે એમ બરાબર, લાભદાયક ને એમ નહી. નથી એમ નહી, છે એટલી બરાબર એમ, સાચી છે એમ નહી, લાભદાયક છે એમ નહી, પણ એવો અંગ આવ્યા વિના રે તો એને ઠેકાણે તો અત્યારે સમ્યક દર્શનની વ્યાખ્યા ક્યાંક ની ક્યાંક ને ક્યાંક ની ક્યાંક, ભગવાનને કેવું કાંઈક, શાસ્ત્રને કેવું કાંઈક, ગુરુને કેવું ક્યાંક ક્યાંક, એટલે ત્રણને કેવું કાંઈક, અને આને માનવું કાંઈક, મનાવવું ક્યાંક, ક્યાંક એટલે એનો અર્થ થયો કે નહીં, ક્યાંક એટલે એને જુદું આનગંજ કીધું ને, દેવગુરુ ધર્મની શ્રદ્ધા કેમ કહો, કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ના આણો. એમને તો એ કેવું છે કે નિર્વિકલ્પ અનુભવ તેને સમ્યક દર્શન કહીએ, મતિ શુદ્ધ જ્ઞાન નો પર્યાય પ્રત્યક્ષપણે આત્માને વેદે જાણે એને સમ્યક દર્શન કહીએ, એમ ભગવાનને કેવું છે. ગુરુ એમ અનુભવે ને જાણે ને કહે છે, શાસ્ત્ર નું કથન પણ એ રીતનું છે, એ પ્રકારે ન જાણે અને કહે કે મને દેવગુરુ શાસ્ત્ર સાચા માનતા છે, વાત જૂઠી છે. બરાબર છે કે નહીં? દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે, કેમ રહે શુદ્ધ આ શ્રદ્ધાન આણો, અને શુદ્ધ શ્રદ્ધાન બિન સર્વ ક્રિયા કરે, છાર પર લીંપણું તે હજાણો, હાથમાં રાખ નાખીને માથે આળીપો પોળીપો કરે ગાયરનો, એ ગાયર હાલે નહીં, પોપડા ઉખડે એમને માખા, એમ ભગવાને કહેલી આ પ્રતીતને આ દશાના અનુભવના એ કઈ વ્રતને નિયમને ક્રિયાને કાનને તપસાઉં કરે એ બધા પોપડા ઉખડીને ચાર ગતિમાં રખડવાના, એને આત્માનો કાંઈ જન્મ મરણના એક ભવના અંતનો એને આરો આવવાનો નથી. સમજાણું કાંઈ શું કહ્યું તું? એ જીવ કેસે હે, કેસે એટલે પેલા અનુભવ કરવા પર વ્યવહાર જૂઠો છે એ કહેવાને છે, જૂઠો એટલે રહેતો નથી એમ, એટલે શું કે અભેદ અનુભવમાં ભેદ દેખાતો નથી ને ભેદ છે છે નહીં માટે તે જૂઠો છે. બોલો હતો ખરો પેલો, સમજાણું કાંઈ? એ તો સાબલી મધ્યમાં છે ને, આપણે સમજાણું કઈ માં વચન નો વિહામ હોય છે, કારણ કે સમજણ ના જ વાંધા છે પેલા, ને સમજણ વિના વિહામાં આવે એવા નથી. કે છે અર્થ નો અર્થ કર્યો, જો ચિત્ત ચમત્કાર માત્ર અર્થ છે ને, અર્થ અર્થ એટલે શું? જીવ પદાર્થ, એકલો ચૈતન્ય પ્રકાશ ઇતની હૈ શું? જીવ વસ્તુ, વસ્તુ કેવી છે ને એટલી ઇતની હૈ, જીવ કેવો જીવ એવો એમ નથી, જીવ વસ્તુ કેવી છે ને, વસ્તુ કેવી છે? ચેતના પ્રકાશ, ચેતના પ્રકાશ હી હૈ ઇતની, ઇતની હી હૈ શુદ્ધ વસ્તુ, એવા પ્રત્યક્ષપણે અનુભવનારને ઓલા ભેદનો વિકલ્પ તે રહ્યો નહીં અને અભેદમાં એ રહ્યો છે નહીં, માટે તેને જૂઠો કહેવામાં આવ્યો. કો સમજાણું કાંઈ? ભાવાર્થ, ભાવાર્થ ઇસ પ્રકાર હૈ, વસ્તુ કા અનુભવ હોને પર વચન કા વ્યવહાર સહજ છૂટ જાતા, જેવું ભાષા એને પહેલેથી કરી છે. વ્યવહાર નયમ બીજી રીતમાં જીતના કથને એમ લીધો છું, વ્યવહારણમ નય ખંડવા ન સહિત પાંચમી ગાથા નું જીત કથન, એ કથન બધો વ્યવહાર છે, કારણ કે ત્યાં વિકલ્પ ઉઠે છદ્મ છે, એ બધો કથન જ વ્યવહાર છે. બીજી લીટી હતી પાંચમી ગાથાની, અહીં મારે છપાયેલું છે ને એટલે ચોખા શબ્દ સામગ્રી તમારે જઈએ, આ છપાયેલું આવ્યું સાથે, તમારું તો લીથોનું હોય છે. સમજાણું આમાં? વસ્તુ કા અનુભવ હોને પર વચન કા વ્યવહાર સહજી છૂટ જાતા. જો આ ગુણી ભગવાન જ્ઞાન સ્વરૂપ જ્ઞાન વાળો એવો જે વિકલ્પ અને એવું જે કથન, એ અનુભવ કરવા કાળે એ વિકલ્પ ને વાણી રહેતા નથી. ઓ સમજાય છે આમાં? વચન કા વ્યવહાર સહજી, વ્યવહાર વચન કો છૂટ્યો એનો અર્થ ગુણી ને ગુણના ભેદનો વિકલ્પ પણ ત્યાં સહ છૂટી જાય છે. કેસી વસ્તુ પરમ ઉત્કૃષ્ટ હૈ, ઉપાધિ હૈ, દેખો પરમની વ્યાખ્યા કરી, ઉત્કૃષ્ટ વસ્તુ ભગવાન, ઉત્કૃષ્ટ વસ્તુ અને ઉપાધિ એ લાવીને મૂક્યું પાછું. સવારમાં એવું થયું કે દીવ ધનીમાં શુદ્ધ જીવ વસ્તુ ઉપાધિ આવી છે, એ શુદ્ધ ભગવાન આત્મા પરમ ઉત્કૃષ્ટ, એ જ અંતરદ્રષ્ટિમાં લેવીને જ્ઞાન દ્વારા વેદવા જેવો છે એને પરમ ઉત્કૃષ્ટ કહેવામાં આવે. કેસી એ વસ્તુ, એ તો અસ્થિથી કીધું, અસ્થિથી આવું કીધું, પરમ ઉત્કૃષ્ટ હૈ, ઉપાધિ હૈ, એમાં શું નથી? પર વિરહિતમ, પર નામ દ્રવ્ય કર્મ નવકર્મ ભાવ કર્મ સે વિરહિત વિન હૈ. જે ભગવાન આત્મા નવકર્મ નામ શરીરથી જુદો, કર્મથી જુદો અને ભાવકર્મના ગુણ ગુણીના ભેદનો વિકલ્પ એવો ભાવકર્મ, સમજાય છે કાંઈ? જે વસ્તુ અનુભવમાં આવવાના પ્રસંગમાં નિશ્ચય દ્રષ્ટિ થવાના કાળમાં એ પોતે તો ઉપાદેય વસ્તુ ચેતન પ્રકાશી હૈ અને ઓઈ ઉપાદેયના આદરણી થઈ ગઈ, આદર ત્યાં ગયો એટલે એ ચીજમાં શરીર નથી, વાણી નથી, કર્મ નથી, કર્મ નથી. આઠ કર્મ તો હજી બહુ ઠેઠું થી રહેશે, કેવડી ને ચાર કર્મ રહેશે માણસ કહે છે ને. સાંભળ ને ભાઈ, એ જ્ઞાયક ભાવ ભગવાન ચૈતન્યનો પ્રકાશનો પુંજ, કર્મ વિજ્ઞાની ચીજ છે, શરીર વિજ્ઞાની ચીજ છે, શરીર એટલે નો કર્માણી આજ, અને ભાવ કર્મ એટલે ગુણી ને ગુણનો ભેદરૂપ વિકલ્પ, એ ભાવ કર્મ રહિત એ ચીજ છે. સાંભળવાને માટે કોગડી મેળવી એવું છે આરતીભાઈ સટોડિયાનો ઓલા સટ્ટાર આ ને તેન કરતા કરતા આ શું છે? પણ આ જૈન ધર્મની રીત છે આ. જીન એટલે જીતવું, જીતવું કોને? કે રાગ આદિને. કોણ જીતે? કે સ્વભાવ. ત્યારે સ્વભાવ કેવો? કે અભેદ. એનો આશ્રય કરતા રાગ ને મિથ્યા જીતી જવાય છે એટલે ઉત્પન્ન થતા નથી, એને જીતે છે એવો આ વિતરાગનો માર્ગ છે. સમજાય છે કાંઈ? કેસી એ વસ્તુ પર વિરહિતમ, દ્રવ્ય કર્મ નવકર્મ ભાવકર્મ સે વિરહિત ભિન્ન હૈ. લેવા 500 પૂરા થયા, આપણે ત્યાં હતો આવ્યો ને એટલે આ લીધું તો, નહીં તો આપણે હાલે છે નિયમ સાર એ ચાલે છે ને. આ તો એ શ્લોક એમાં આવ્યો તો આધાર માટે માટે લીધો. હવે નિયમ સાર એ પાનું 104 એ શ્લોક આવ્યો તો જુઓ, એ वही आ 49મી ગાથાની ટીકા પૂરણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. આ તો અમરચંદ્રાચાર્યના શ્લોકનો આધાર આપ્યો હતો માથે, એનો બહુ ટૂંકો અર્થ હતો, તેથી આ કળશમાં વિસ્તારવાળો અર્થ હતો તે થયો. હવે મુનિરાજ પદ્મમોહધારી દેવ એ 49મી ગાથા પૂરી કરતા એ કળશ મૂકે છે. શુદ્ધ નિશ્ચય નયન વિમુક્તો સંસ્રતાપી નાસ્તી વિશેષ એવમ એવ ખલુ તત્વ વિચારે શુદ્ધ તત્વ રસિકા પ્રવદંતી. શું કહે છે? શુદ્ધ નિશ્ચય નહીંથી એકલો આત્મા ઉપાધિ તરીકે પરમાનંદની દ્રષ્ટિ દ્રવ્યની જોઈએ તો મુક્તિમાં તેમ સંસારમાં તફાવત નથી. એ મુક્તિ તે પણ એક પર્યાય છે નિર્મળ, અને સંસાર પણ એક મલિન છે પર્યાય. સમજાણું કાંઈ? મોક્ષ પણ એક પર્યાય છે સિદ્ધની. પર્યાય છે એ સિદ્ધ સિદ્ધ અનંતા ગુણો પ્રગટે છે ને, પર્યાય ક્યાંય વિચારી લે પ્રગટે છે એમ કહ્યું ને, પ્રગટે તે પર્યાય પ્રગટે, ગુણ કોઈ દી પ્રગટે નહીં. ગુણ ત્રિકાળ રહે, વસ્તુ ને વસ્તુનો ત્રિકાળ તદાત્મ સ્વભાવથી ત્રિકાળ રહે. એની પર્યાય સિદ્ધ પદ કેવળ જ્ઞાન પણ એક પર્યાય છે. મુક્ત દશા પણ એક અવસ્થા એક સમયની છે, એક સમયની જ છે, બે સમયની નહીં. કેવળ જ્ઞાન ને સિદ્ધ પદ પણ એક સમય રહે છે, બીજે સમય તે પર્યાયનો વ્યય થઈને બીજી દશા ઉત્પન્ન થાય છે. એથી મુક્તિમાં એક શુદ્ધ નિશ્ચય દ્રવ્યની દ્રષ્ટિ જોતા, અભેદ સ્વભાવને જોતા, જે માથે અનુભવ કર્યો એમાં જોતા, એ મુક્તિમાં તેમ સંસારમાં બે પર્યાયમાં વસ્તુ તરીકે કંઈ તફાવત, એ વસ્તુ છે તે છે એકરૂપ ત્રિકા આનંદ અને અભેદ સ્વરૂપ છે. આમ જ ખરેખર તત્વ વિચારતા, પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતા શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. સર્વજ્ઞ પરમાત્માઓ અને સંતો અને જ્ઞાનીઓ, અંતર તત્વના રસિક જીવો એમ તત્વને વિચારતા, સ્વભાવનું જ્ઞાન કરતા, એ ત્રિકાળ સ્વભાવમાં મુક્તિ ને સંસાર બે નથી. એટલે મુક્તિ વાળા ને સંસાર વાળા એવા બે તફાવત રહેતા. કદાય સંસારી જીવો પણ મુક્ત જેવા ત્રિકાળ દ્રવ્યમાં પડ્યા છે એવી સમ્યક દ્રષ્ટિના વિષયમાં તત્વના રસિકો, તત્વના વિચારનારા, તત્વના શુદ્ધ તત્વના રસિક પુરુષો એમ જાણે છે ને એમ કહે. સમજાણું કાંઈ? 49માં બધું કહ્યું હતું ને, એક સમયની અંદર ભલે તે મુક્તિ થાવ સિદ્ધ, એમાં એમ કહ્યું હતું સિદ્ધ જીવો બધા સંસારી છે, એ કઈ અપેક્ષા વસ્તુ તરીકે, પર્યાય તરીકે નહીં, પર્યાય તો છે ઈ છે, પણ પર્યાયને જોવું છે કોણ? એ તો આપણે 71 ગાંઠમાં આવી ગયું હતું ને, 71 શું કહેવાય, 71 કળશ. સુબુદ્ધિઓને કુબુદ્ધિઓને પ્રથમથી શુદ્ધતા છે, તેમના કાંઈ પણ ભેદ હું ક્યાં નહીંથી જાણું, ક્યાં નહીંથી જાણું. સુબુદ્ધિ નામ સમ્યક જ્ઞાની ને, અને કુબુદ્ધિ નામ મિથ્યા જ્ઞાની ને, ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય ભગવાન પ્રગટ સ્વભાવ પડ્યો છે એમને, એમાં હું ભેદ કઈ નહીંથી જાણું. વ્યવહાર નહીં ને નહીં જ કીધી નથી કે જુઠી દઈ મારા, એક અંશનો વિષય કરે ભેદ પાડીને વસ્તુમાંથી, એ તે કઈ નહીં કહેવાય એમ કરીને તુસ્કાર તિરસ્કાર કર્યો છે. આ વ્યવહાર નહીં ને ગળે વળગે, હાય હાય અમારે અમારો વ્યવહાર નહીં મળ્યો, અમારો વ્યવહાર પણ તારે વ્યવહાર કીધી છે. એકરૂપ ચિદાનંદનો અનુભવને દ્રષ્ટિ થયા વિના પર્યાયને જાણનાર વ્યવહાર નહીં અજ્ઞાનીને હોય નહીં. સમજાણું કાંઈ? અરે વાત જૂણું બહુ લાગે નહીં, રતિભાઈ કેવું છે? હે સરસ છે. હા લોઢાના વેપારમાંથી આ જ નથી આમ બહુ મગજ હળવું પડકારું પડે એમ કે છે. આ તો નહીં કર્મ નહીં શરીર નહીં પણ અવસ્થા મુક્તિ ની ને આ બંધ ની કઈ નહીંથી દેખું એને. જે વર્તમાન ને જાણે તે કઈ વાસ્તવિક નહીં કહેવાય. શોધ નિશ્ચય નહીંથી ભગવાન આત્મામાં મુક્તિ ની પર્યાય વાળો કા સંસાર પર્યાય વાળો બે વસ્તુમાં નથી. હવે ચૈતન જેમાં સમ્યક દર્શન નો વિષય ભૂતાત ભૂયથમ સીધો ખળુ સમાયટી હવાઈ જુઓ એમાં તત્વ વિચારતા એટલે વસ્તુનું ધ્રુવપણું વિચારતા એક સમયની અવસ્થાને ગૌણ કરતા આખી ચીજમાં તત્વ વિચારકો તત્વના વિચારકો એને કહીએ એ તત્વના રસિકજનો એને કહીએ. આમ તો ઘણા કહે છે કે તત્વ તત્વ સમજાણો. અને ભાઈ એ કહ્યું ને ઓલા દેવચંદજી નહી તત્વ રસિક જન થોડલાજી બહુળો જન સંવાદ જાણો છો જીન રાજજી રે એ સઘળો વિખવાદ રે ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ. તત્વ રસિક જન થોડા આ તો તત્વ રસિક ની વ્યાખ્યા બીજી કરી બોલી હે શુદ્ધ દ્રવની રૂચિ વાળા અંતરદ્રષ્ટિ પડી એને તત્વરસી કયા. એકલા સાધારણ તત્વના જાણવા વાળાને તત્વરસી કયા. ક્યાંથી તત્વ એકો અખંડ આનંદ નો કંદ ધ્રુવ એમાં રસિયા થઈને પડ્યા છે કુદીને વીર્યને પહાર અંદર મારીને પડ્યા નથી. સમજાણું કાંઈ એ તત્વ વિચારતા એટલે કે પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતા શુદ્ધ તત્વના રસિક પુરુષો એ વસ્તુમાં મુક્તિને બંધ બે દેખતા નથી. બંધ અહીં લીધો પણ સંસાર સંસારની એક સમયની દશા સંસાર એટલે એક સમય અને મુક્તિ પણ એક સમય. ન્યાય એક સમય કેમ રહેતો હશે કે નડતરી છે પર્યાય છે ને અહીં પર્યાય દ્રષ્ટિને મશ્કરી કરી ગયેલા પર્યાય થી અંશથી કઈ વસ્તુ હોય. વિકૃત અવસ્થા એક સમયનો સંસાર મુક્તિ એક સમયની કેવળ જ્ઞાન એ તે કઈ વસ્તુ છે. હવે અનંત 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 ગુણોનો પિંડ એમાં અમુક ગુણની એક સમયની અવસ્થા એની દ્રષ્ટિ એ તે કઈ વસ્તુ છે એમ કે છે. સમજાણો એ શુદ્ધ તત્વ રસિક પુરુષો આમ જાણે અને કહે એ 49 પૂરી થઈ. હવે 50મી જો અલૌકિક ગાથા 50મી અલૌકિક ગાથા છે. પૂત સયલ ભાવા પરદવમ પરસાવમ વિધેયમ સગદવમ ઉપાદેયમ અંતરતચમ હવે અપા પૂર્વોક્ત ભાવો પરદ્રવ્યમ પરમ ભાવ અતિથિય છે આત્મા જ છે આદિ અંત તત્વ રૂપ નિજ દ્રવ્યજી. થોડો એનો અર્થ કરીએ અન્વ્યાર્થ પેલો એનો અન્વ્યાર્થ કરીએ પછી લઈએ ટીકા. પૂર્વોક્ત સકલ ભાવો પૂર્વોક્ત સર્વભાવો પૂર્વે કહ્યા આત્મામાં ઉદય ભાવ ઉપસંભાવ ક્ષોપસંભાવ અને ક્ષાયક ભાવ ચાર ભાવ જે પૂર્વે કહ્યા કે આત્મામાં રાગદ્વેષનો ભાવ ઉદય વિકલ્પ એ ઉદય ભાવ એનો ઉપસમ થવો સમ્યક આદિ ઉપસંભાવ અને ક્ષોપસમ કંઈક મલિનતા ને કંઈક વિકાસ એવી દશા ને ક્ષોપસમ અને એકદમ નિર્મળ દશા તેમ નામ ક્ષાયક. પણ એ ચારે એક સમયનો પર્યાય છે. ચારે એક સમયનો પર્યાય છે. સમજાય છે કે નહીં આમાં. એ પૂર્વોક્ત પૂર્વે કહ્યા માથે બધા ઘણા બધા ઠેઠ આવી ગયા હતા એ સમય ભાવા વ્યવહાર નહીં પણ ભણીતા માથે બધા કહ્યા હતા ઘણા હો और श्री राम विनाशन माथे पोकयू घना बोल लीधा था और असंगरुण घना एना पेला बुधो लीधा बधा उदय उपशम क्षोभ बताई गया था। ए बधा चार भाव आत्मा उपर पर्याय रूप छे। शू के ए उदय उपशम क्षोभम ने क्षय एम अर्थ में आवश्य हजी आम विवाह पर्याय होते उपरोक्त में व्यवहार नहीं ना कथन द्वारा कया छे। भगवान आत्मा ए आत्माना पूर्ण स्वभाव सिवाय जेटलो एक समय नो क्षायक उपशम अधि क्षोभम उदय भाव ए सर्वभावो पर स्वभाव छे। आ मोक्ष मार्ग नु कथन छे एटले जेम पर्याय नवी परद्रव्यमांथी पोतानी न आवे एम पोतानी वर्तमान क्षायक संकेत आदि नी पर्याय होय एनाथी पण नवी पर्याय आवती माटी क्षायक संकेत ने पण यहां परद्रव्य कहेवामां आव्युं छे एनी हरोळ मां नाखी दीधुं छे। जेम शरीर मांथी कर्म मांथी नवी अवस्था धर्मनी न थाय माटे ते परद्रव छे एम भगवान आत्मा मा क्षयोपशम संकेत क्षायत संकेत क्षायत चारित्र क्षोपशम चारित्र पर्याय मा ए पर्याय माथी पण धर्मनी वृद्धिनी पर्याय एमाथी आवती नथी। जेम परद्रव माथी आवती नथी एम क्षायक भावना संकेत माथी नवी पर्याय आवती नथी। ए अपेक्षाए परद्रव जेम रजकण छे એમ ક્ષાયક ભાવને પણ દ્રવીને દ્રવીને પર્યાય આવે જે દ્રવ્ય એને સ્વદ્રવ કહે છે। પર્યાય દ્રવીને નવી પર્યાય નથી આવતી માટે ચાર ભાવને પરદ્રવ કહે છે। સમજાય છે કાંઈ? સર્વભાવો એક શુદ્ધ પરિણામિક ટિકાળ ભાવ સિવાય આધાર જ ધ્રુવ પીડ્યો છે। અનાદિ અનંત ભગવાન અનંતી કેવળ જ્ઞાનની પર્યાયની પિંડ એ અનંતી કેવળ જ્ઞાન સાદી અનંત સંસારની પર્યાયનો તો અનાદિ અંત આવી ગયો પણ આ તો જ્યાંથી પ્રગતિથી અનંત કાળ આદિ નહીં પર્યાય વિનાનું દ્રવ્ય નહીં ને દ્રવ્ય વિના તો એ પર્યાય વિનાનું કોઈ દી દ્રવ્ય નહીં એટલે એ પર્યાય અનંતકાળ દ્રવ્ય અનંતકાળ પર્યાય અનંતકાળ એવી અનાદિ પર્યાય કરતા કેવળ જ્ઞાન આનંદની પર્યાય અનંતગુણી પર્યાય એવી અનંતગુણી પર્યાયનો એક પિંડ ગુણ એવા અનંતા ગુણનો પિંડ દ્રવ એક રૌદ્રકાળ પરિણામી સ્વભાવ એ સ્વદ્રવ છે। ક્ષાયક પર્યાય આદિ તે સ્વદ્રવ નહીં પરદ્રવ છે। પર્યાયનો મોક્ષ માર્ગનો અધિકાર છે। મોક્ષ માર્ગ પર્યાય છે તો કે છે કે મોક્ષ માર્ગની પર્યાય પર્યાયમાંથી આવતી નથી। સમજાણું કાંઈ? અરે વાતનું કઠણ ભારે જોઈએ તો લાલભાઈ માગી છો યા ગાથાઓ શુદ્ધ ની એની માગી હતી અને કલશની ગાથાઓ હતી એ નવરંગભાઈ એ પરદ્રવ છે। એક શબ્દ એક ચૈતન સગદમમ સગદમમ ઉપાધિ છે બીજી લીટી એક દ્રવ તો ધ્રુવ ત્રિકાળ એક રૂપ તે સ્વદ્રવ એ સિવાય પર્યાય પરદ્રવ ઉદય વિકલ્પ રાગ પરદ્રવ ક્ષાયક સંકિત પરદ્રવ ક્ષોપસમ ચારિત્રનો પર્યાય છઠ્ઠે પ્રગટ્યો એ પરદ્રવ કેમ કે પર્યાય દ્રવતી નથી નવી દ્રવ પર્યાયને અને તેથી તે પરદ્રવ છે પર સ્વભાવો છે। પહેલી બે વાત એ બધા ચાર પર સ્વભાવો છે એકદમ ખાજ નાખી ગયો ભાઈ ઓલા નિમસાની 43 ગાથા છે ને એ બધી આવી ગઈ છે ને એમાંથી છે 43 માં આવી ગયું એ 43 છે ને 43 ઓ ક્ષાય ભાવ નથી એમ આવે છે ને નથી ખાય ભાવ એ 43 પહેલા 41 માં આવી એ આ 41 ગાથા આ 41 ગાથાનો આ સાર હવે કે છે અહીંયા 41 વાંચતા એકદમ રાડ પડી ગયો નો ખઈ ભાવ ઠાણા પહેલો શબ્દ છે ને એકતાળી નોક આનો જ અધિકાર છે, ચાલે એનો અધિકાર છે. નોક સાહેબ ભાવઠાણા, નોક સુભસમ સાવઠાણા, ઉદય ભાવઠાણા, નો ઉષમણી સાવઠાણા. ભગવાન આત્મામાં ક્ષાયક ભાવ નથી. આહા, બોલો સાધુ વાંચીને ખરા આથી હું કે સિદ્ધને ક્ષાયક ભાવ અને આત્મામાં ક્ષાયક ભાવ ને શું કે છે સાંભળને બાપા, એના ઉકેલ કરવા કઠણ છે. ઈયા 43-41 માં જે કહ્યું છું એના પહેલા બધા કીધા હતા, 40 માં બધા બોલો ના પૂર્વોક્ત ભાવમાં લઈ લીધા છે. પૂર્વોક્ત સર્વભાવ એટલે એ બધા કીધા, ક્ષાયક ઉપસમ ક્ષોપસમ તો તમને લઈ નથી લીધી, અર્થમાં તો આવશે. સમજાણું કાંઈ પૂર્વો કહેલા આ 41 યાદીમાં કહેલા, પહેલા પણ કહ્યા પછી પણ કહ્યા છે, 41 પછી પણ. સર્વપર્યાયો પર સ્વભાવો છે, પર સ્વભાવ છે. અને બાયડી છોકરા હું છે પોતાના છે કે નહીં, ભાઈ અમારા હોય કે પાણી ડાંગે મારે આ પાણી કઈ જુદા પડે, માણસ વાત કરે છે ને એમ, બે ભાઈઓ કઈ જુદા પડે એમ કે વાત કરે છો, બે ભાઈઓ બે જુદા પડ્યા, ભાઈ જુદા ભાઈઓ તો જુદા હતા જુદા પડે, પણ એની શેની માંડી આવે તમે, હે? અહી ભગવાન આત્મા એ પર્યાય થી જુદો છે, પર્યાય રૂપમાં તન્મય થઈ જાય તો દ્રવ્ય અવિનાશની નો નાશવાન થાય. એક સમયની પર્યાય દ્રવ્ય રૂપે થાય તો એક સમય ન રહેતા પર્યાય ત્રિકાળી દ્રવ્ય થઈ જાય. સમજાણું કાંઈ? એટલે ભગવાન આત્મામાં જેટલા ભાવો કયા, ઉદય ઉપસમ ક્ષોપસમ ને ક્ષયક, કેવળ જ્ઞાન આદિ ભાવ. આ સાધકને તો નથી, પણ કેવળ જ્ઞાન જેને હોય એનું લક્ષ કરવા જાય તો પણ એ વિકલ્પ ઉઠે છે. અને પોતાને જે ક્ષાયસમ કી તે ક્ષોપસમ ચારિત્ર છઠ્ઠે પણ હોય એ પણ બધા પર સ્વભાવ છે, એ સ્વદ્રવ સ્વભાવ નથી, ત્રિકાળદ્રવ સ્વભાવ. માટે તેને પર સ્વભાવ છે એમ કહ્યું, એને પરદ્રવ છે એમ કહ્યું. બે વાત આ તેથી હે છે એમ કહ્યું, એના ઉપરથી લક્ષ છોડવા જેવું છે. ક્ષાયક ભાવ ઉપરથી લક્ષ છોડવા જેવું છે. હવે આને હજી વિકલ્પ થી લક્ષ છોડવું ગોઠે નહીં, એને એ રાજ એનાથી થાય હો પકડી રાખતા રે, એને પકડી રાખી ને આ સમયતા થાય છે, હે? રે જ નહીં, વિકલ્પ તો એક પ્રકારે આવે નહીં, બિન 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 પ્રકારના, કેમ કે વિચિત્ર કર્મના નિમિત્તની અંદર વિવિધ પ્રકારનો એનો પુરુષાર્થ જોડાય છે, ભિન્ન ભિન્ન વિકલ્પ ઉઠે છે. ચાલો રહે નહીં, આવો જ વિકલ્પ લાવો એમ હોઈ શકે નહીં. સમજાય છે? કાંઈ કે છે કે બધા ક્ષાયક ભાવ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદની પર્યાયો, ક્ષાય સમકીત, ક્ષોભસમ ચારિત્ર, ક્ષોભસમ સમકીત, એ બધા પર સ્વભાવ છે. કેમ કે મોક્ષના માર્ગની અધિકાર નિયમસાર છે, નિયમસારની પર્યાયનું પ્રગટ થવું એ પર્યાયમાંથી આવતું નથી, માટે તેને પર સ્વભાવ કહીએ છીએ, તેને પરદ્રવ કહીએ છીએ. તેથી એ છે અંતતત્વ એવું સ્વદ્રવ, એક પરમ પરિણામી ત્રિકાળ સ્વભાવ એવો સ્વપદાર્થ, એવો આત્મા એ જ ઉપાધિ છે, એ જ અંધશ્રદ્ધામાં લઈને અનુભવ કરવા લાયક એની વિશેષ વાત ટીકામાં આવશે.
તમારા વચન ગુરુદેવ.